પૂજ્ય બેનશ્રી ચંપાબેનના સમયસારના કળશ 126 ગાથા 184-85 નો સાર.
એવું ભેદજ્ઞાન જોરથી કે તીવ્ર અભ્યાસ પડી ગયો, એનો વારંવાર ઉગ્ર અભ્યાસ કરીને તો એનાથી શુદ્ધ પડે. બચ્ચો તરફથી ચારે તરફથી ભેદજ્ઞાન, ચારે તરફથી ક્યાંય એને વિભાવ સાથે સંબંધ નથી એવી રીતે તું એનું ભેદજ્ઞાન ક્યાંય ઉભો રહેતો નથી. અશુભ ભાવથી ભેદજ્ઞાન કર એમ નહીં, પણ શુભ ભાવથી પણ એનું ભેદજ્ઞાન કર. એની જળ કર્મથી અથવા શરીરથી ભેદજ્ઞાન કર એટલું નહીં, પણ તારા પરિણતિમાં વિભાવથી પણ ભેદજ્ઞાન. વિભાવમાં તું અશુભ ભાવથી ભેદજ્ઞાન કરે એમ નહીં, શુભ ભાવથી પણ ભેદજ્ઞાન કર. ચારે તરફથી ભેદજ્ઞાન કરે. અને અનાદિ અનંત શાશ્વત જળ છે એ જે પર્યાય પલટાતી પલટાતી છે, એ પલટાતી પલટાતું તારું સ્વરૂપ, એ તારું મૂળ નથી, એ મૂળ વસ્તુ નથી. મૂળ વસ્તુ અનાદિ અનંત રહેનારી મૂળ વસ્તુ છે. પર્યાય દ્રવ્યમાં પલટાય છે, પણ એ પલટાય પણ મૂળ ગ્રહણ તો એક દ્રવ્યને કરવાનું છે. એક દ્રવ્યને ગ્રહણ કર, પર્યાયનું નામ કર, શુદ્ધ પર્યાય પ્રગટ થાય. અશુદ્ધ પર્યાય પલટીને શુદ્ધ પર્યાય સંવર થાય તે એનું જ્ઞાન, મૂળ વસ્તુને ગ્રહણ કર. જો તરફથી ભેદજ્ઞાન, ચારે તરફથી ભેદજ્ઞાન કર, ક્યાંય તો એનો લાગવગ લાગે એનો ક્યાંય ચોટેલો રહીશ નહીં. ઊંચામાં ઊંચો શુભ ભાવ હોય કે હું તો આ દ્રવ છું, આ ગુણ છે, આ પર્યાય છે, એવા બધા વિકલ્પમાં જોડાયેલો પંચ પરમેષ્ઠી તરફનો વિકલ્પ શુભ ભાવ હોય એ વચ્ચે આવે, પણ એનું પણ ભેદજ્ઞાન, બધેથી ભેદજ્ઞાન, ક્યાંય ઉભો નહીં રહેતો, બધાથી સૂક્ષ્મ સૂક્ષ્મ એકદમ સૂક્ષ્મ પરિણામો હોય એનાથી પણ તું ભેદજ્ઞાન કરે. વિભાવના સૂક્ષ્મ પરિણામોથી, એના મંદ મંદ પરિણામોથી બધાથી તું ભેદજ્ઞાન કરે. ભેદજ્ઞાન કરીને ચારે તરફથી ઉગ્રપણે જ્યાં ભેદજ્ઞાન થાય છે, તો જ મુક્તિની પર્યાય પ્રગટ થાય, તો જ સહાનુભૂતિની દશા કરે, તો જ એ ન્યારો થાય છે. વાસ્તવિક ન્યારો ત્યારે થાય, ત્યારે સાચા એને દ્રષ્ટિને જ્ઞાન પ્રગટ થાય છે. અને અંશે લીનતા તરફની પુરુષાર્થ પ્રગટ થાય છે, સ્વરૂપની લીનતા. પછી વધારે પુરુષાર્થ થાય એટલે વધારે લીનતા વધારતો જાય. અરે કે છે એ સત્પુરુષો તે ચારે તરફથી જ્ઞાન કર્યું, શુદ્ધ જ્ઞાનના કુંજ સ્વરૂપે આત્મા પ્રગતિ માટે તમે હવે મુદિત થા, હવે આનંદિત થા. અને આવી જાતનો આત્મા આનંદ સ્વરૂપ ધરનારો જ્ઞાન સ્વરૂપ શુદ્ધ વિજ્ઞાન ઘનનો પુંજ એવો આત્મા પ્રગતિ તમે મુદિત થાઓ, તમે આનંદિત થાઓ. એ માર્ગ પ્રગટ્યો, એ માર્ગે ચાલ્યા જાઓ તો અહીંયા તમને કેવળ જ્ઞાન પ્રગટ થશે. તમને આત્મા શુદ્ધ જ્ઞાનના પુંજ સ્વરૂપ આત્મા હાથમાં આવી ગયો, હવે તમે આનંદિત થાઓ. અનાદિકાળ જે વિભાવમાં ગયો એ ગયો, હવે વિભાવનો કાળ પૂરો થયો. વિભાવ સાથેની એકત્વ બુદ્ધિ એ પૂરી થઈને જે ભેદજ્ઞાન થયું, જે આત્મા હાથમાં આવ્યો, હવે તમે મુદિત થાઓ. આનંદ સ્વરૂપ આત્મા છે એમાં લીન થાઓ. અને મુદિત થઈ અને પ્રમોદિત થઈને પુરુષાર્થની ધારા વધારી અને કેવળ જ્ઞાને પ્રગટ કરે કે હજી અલ્પ સ્થિરતા છે એને તોડીને તમે આત્મા આનંદમાં મુદિત થાઓ, એમાં લીન થાઓ આત્માના આનંદમાં. જે કયો કાળ ગયો કે આત્માથી વિપરીત જે આકુળતા સ્વરૂપ જે બધા વિભાવો હતા, અને જ્ઞાન તો નિરાકુળ સ્વરૂપ હતું, એનું ભેદજ્ઞાન થયું. આ નિરાકુળ સ્વરૂપ જ્ઞાન અને આત્માના સ્વરૂપનો તમને સ્વાદ આવ્યો, તો માટે હવે ત્યાં આશ્રવનો કાળ ગયો અને સંવરનો કાળ આવ્યો. અને એમ કરતા કરતા એને એમાં મુક્તિની પર્યાય પૂર્ણ સંપૂર્ણ પર્યાય મુક્તિની પ્રગટ થાય. અંશે મુક્તિ તો થઈ, આત્મા આનંદ સ્વરૂપ છે, માટે આનંદ સ્વરૂપ છે માટે તમે આનંદિત થઈ અને પુરુષાર્થ કરતા એ માર્ગે ચાલ્યા જાઓ તો તમે પૂર્ણ આનંદ સ્વરૂપ આત્મા એ સદાને માટે શાશ્વત આનંદ એવો તમને પ્રગટ થશે. એમાં તમે આ શુદ્ધ સ્વરૂપ, આ શુદ્ધ લબ્ધિ, શુદ્ધ આત્માની પ્રાપ્તિ ભેદજ્ઞાન કરવાથી થાય છે. ભેદજ્ઞાન તમને પ્રગટ થયું તો હવે આનંદ સ્વરૂપ આત્મામાં લીન થઈને એ માર્ગે ચાલ્યા જાય. આચાર્ય હે સત્પુરુષો તમે મુદિત થાય આવું. ચારે તરફથી ભેદજ્ઞાન કરીને કર્મ નો કર્મ અને બધી રીતે ભાવ કર્મ દ્રવ કર્મ નો કર્મ બધી રીતે ભેદજ્ઞાન કરીને તમને આત્મા અંદરથી પ્રગટ થયો શુદ્ધ જ્ઞાનના પુંજ સ્વરૂપ આત્મા જે એકલો જ્ઞાનનો જ પુંજ છે. આત્મામાં એકલો જ્ઞાન જ ભરેલો છે. આત્મા જાણનારો છે. આત્મા ક્યાંય કરતા બુદ્ધિ કોઈ વસ્તુને કરીને કોઈ વસ્તુ ન હોય એને ઉત્પન્ન કરે એવો આત્મા નથી. આત્મા જાણનારો આત્મા આનંદથી ભરેલો એવો આત્મા પ્રગટ થયો. હવે વસ્તુથી પુરુષાર્થ કરીને અહીંયા ચાલી લાગ્યા મુદિત થવા છે. સંવર અધિકારમાં આવેલો છે તો મુદિત થવા એમાં ને એમાં થઈ સહાનુભૂતિની દશામાં આગળ ને આગળ જાઓ તો એમાં જ મુનિ દશા આવશે. છઠ્ઠી સાતમી ગુણ સ્થાને જોનારા જે મુનિવરો એવી દશા તમને પ્રાપ્ત થશે. આત્મા આત્મા એવો એને પછી શું ચિંતા તમે માર્ગે એ જ માર્ગ છે. બીજો કોઈ માર્ગ નથી. ભેદજ્ઞાનનો માર્ગ આચાર્ય ભેદજ્ઞાનનો માર્ગ જ શરૂ કર્યો છે. એમાં દ્રવ દ્રષ્ટિ સમાઈ જાય છે. ભૂતાર્થથી ભૂતાર્થ આવે છે. વ્યવહાર નહીં ભૂતાર્થ દર્શે શુદ્ધ નહીં ભૂતાર્થ. ભૂતાર્થનો આશ્રય કરે તો તમને દર્શન છે. એમાં ભૂતાર્થ સમાઈ જાય. જ્ઞાનથી ભેદ જ્ઞાનથી વાત કરે એ ભેદજ્ઞાનમાં એ દ્રષ્ટિ સમાઈ જાય છે. એ દ્રષ્ટિ જુદી નથી પડતી. ભેદજ્ઞાન એ વિશેષથી વાત કરે છે. વિશેષ વચ્ચે આવે છે આવ્યા વગર રહેતું નથી. દ્રવ દ્રષ્ટિ ની સાથે ભેદજ્ઞાન હોય જ છે. દ્રવ દ્રષ્ટિ એને કહેવાય કે એની સાથે ભેદજ્ઞાન હોય જોઈએ. ભેદજ્ઞાન એને ભેદજ્ઞાની ધારા એમને નાતાની ધારા એને ઉગ્ર થતી જાય છે. ભેદજ્ઞાની ધારા દ્રવ દ્રષ્ટિનું બળ વધતું જાય. બે સાથે જ હોય છે અસ્થિ અને નાસ્તિ. દ્રવ નું આલંબન લીધું ને વિભાવથી છૂટો થયો એ બે સાથે હોય છે. એટલે જ કહેવાય છે કે ભેદ ભેદ વિજ્ઞાન તો સીધા સીધા મોક્ષે ગયા એ ભેદ વિજ્ઞાન થી ગયા છે અને નથી જતા એ ભેદ જ્ઞાન ના અભાવ થી નથી જતા. ભેદ જ્ઞાન થી મુખ્ય છે. ભેદ જ્ઞાન ની અંદર દ્રવ દ્રષ્ટિ આવી જાય છે. ભૂતાર્થ નહીં આવી જાય છે. અને કરતા પણ નાતા થઈ ગયા એમાં કરતા બુદ્ધિ છૂટી જાય. કરતા તરફથી વાત હતી પણ નાતાની વાત કરી છે. કરે તો કર્મ કરે તો કરતારા જો જાણે તો જાણનારા. જાણે તો કરે નહીં ને કરે તો જાણે નહીં. જે કરે એ જાણતો નથી અને જાણે એ કરતો નથી. કરતા બુદ્ધિ છૂટી ગઈ નાયક થઈ ગયો નાતા થઈ ગયો. હું કોઈને કઈ કરી શકતો નથી. કોઈના દ્રવ ગુણ પર્યાય ને હું ફેરવી શકતો નથી. હું તમારા આત્માના દ્રવ ગુણી અને પર્યાયમાં પરિણમનારો છું. મારા આત્મા દ્રવ એના ગુણો અને પર્યાયમાં પરિણમનારો હું છું. બીજા કોઈના દ્રવ ગુણ પર્યાય ને ફેરવવા હું ફેરવનારો નથી. એવો સહજ નાતા થઈ જાય છે. સહજ પણ એને વિકલ્પ નથી કરવો પડતો. સહજ નાતાની ધારે જેવું છે. ગમે તે વિકલ્પ આવે બહારના સંત પ્રસંગો તો પણ એ જ્ઞાતા તે જ્ઞાતા જ છે. એની જ્ઞાતાની ધારા ચાલુ જ રહે છે. ગમે તે પ્રસંગમાં ઉભેલો બહારથી અંતરમાં ગમે એ વિકલ્પમાં ઉભો હોય તો પણ જ્ઞાતાની ધારા એને છૂટતી જ નથી. વિભાવના પ્રસંગમાં બહારના કોઈ પ્રસંગોમાં પણ એ જ્ઞાયક તે જ્ઞાયક છે. સદા જ્ઞાયકની ધારા એને ચાલુ જ રહે છે. નાયકની ધારામાં એને શાંતિ ને સમાધિ છે. સહાનુભૂતિ પ્રગતિ આનંદ પ્રગતિ આનંદ ગુણ એનો આત્માનો છે. એ બહાર લેવા જવું પડતો નથી. બહારથી ક્યાંય આનંદ આવતો નથી. એ આનંદ આત્માના સ્વરૂપમાં સ્થિત થાય ન્યારો થઈને ભીન થાય તો આત્મામાં જ આનંદ પ્રગતિ છે. એવી દશા ભેદ જ્ઞાન થી પ્રદાન થાય છે. એ કોઈ સિદ્ધાંત નથી. દ્રવ્ય રૂપે કોઈ ક્ષેત્ર રૂપે કોઈ પરના કાળ રૂપે કે પરના ભાવ કોઈ દીઠ્યો નથી એને ખાવાનું. પોતે પોતાના દ્રવ્યમાં ક્ષેત્રના કારણે ભાવ પોતાનો એનો અત્યંત સ્વતંત્ર પણ એનું છે. એ સ્વતંત્ર દ્રવ્ય એને ગ્રહણ થયું છે. એ બધું જ્ઞાન એને એક ભેદ જ્ઞાન કરે એમાં બધું જ્ઞાન એને સમાય જાય. અનેકાંત અનેકાંત એમાં સમ્યક એકાંત કે દ્રવ દ્રષ્ટિ કરે તે સમ્યક એ એકાંત ની અંદર સમ્યક અનેકાંત સાથે હોય છે. જ્ઞાન સાથે જ એમાં સમ્યક અનેકાંત ને સમ્યક એકાંત બે સાથે જ પછી જ્ઞાન ને સમજાવે. પણ જ્ઞાન પણ દ્રષ્ટિ ને મજબૂત કરે એ અર્થ અને જ્ઞાન નું બળે સાથે જ જ્ઞાન બધો વિવેક કરે છે. દ્રષ્ટિ એક ઉપર સ્તંભી નીકળી છે. એક દ્રવ્ય ને ગ્રહણ કર્યું તે કર્યું નથી છૂટતી નથી. દ્રષ્ટિ એ સામાન્ય રૂપે રહે છે ને વિશેષ જ્ઞાન બધો ખ્યાલ રાખે છે. હું પરદ્રવ રૂપી નથી, ભાવ કર્મ રૂપી નથી, ભાવ રૂપી નથી. હું દ્રવ્યનો ખ્યાલ છે ને દ્રવ સ્વરૂપ અનાદિ અનંત છે. દ્રવ દ્રષ્ટિ ને ખબર છે જ્ઞાન ને. બીજી પર્યાયોનું પણ એનું જ્ઞાન છે. અધૂરી પર્યાયનું જ્ઞાન છે. પૂરાનો ખ્યાલ છે કે પૂર્વજી નથી છે. પૂરી વિતરાગ દશા બાકી છે એ પણ જ્ઞાનનો ખ્યાલ છે. જ્ઞાન બધાનો વિવેક કરી બધું ખ્યાલ રહેશે એને અખંડ વસ્તુ આનો ભેદ બધું જ્ઞાનમાં ખ્યાલ રહેશે. દ્રષ્ટિ એકને ગ્રહણ કરે સામાન્યના વિશે સામાન્ય ને વિશેષ બે સાથે જ રહે છે. જો એકલું સામાન્ય રહે તો સામાન્ય સાચું થતું નહીં. એકલું વિશેષ રહે તો એકલું વિશેષપણે યથાર્થપણાને પામતું નથી. યથાર્થપણાને ક્યારે પામે? વિશેષ કે સામાન્ય સાથે વ્યક્તિ તો પેલા તો વિશેષ જ્ઞાન એમ કર્યા કરે છે. દ્રષ્ટિ વગરનું જ્ઞાન વિચાર કરે છે તો પણ એ સમ્યકપણાને નામ એને સમ્યક કહી શકાતું નથી. એની કોઈ અપેક્ષા એ કારણ કહેવાય છે એ જ્ઞાન ને. પણ સાચું ક્યારે થાય કે દ્રવ દ્રષ્ટિ શક્તિ તો પેલા જ્ઞાન બધો વિવેક કરે છે કે દ્રવ આમ છે પર્યાય છે બધું કરે. પણ યથાર્થ એને ક્યારે કહેવાય? સમ્યક પણ એ દ્રવ દ્રષ્ટિ શક્તિ તો. પણ દ્રવ દ્રષ્ટિ ની સાથે જે સમ્યક જ્ઞાન છે એ જ્ઞાન બધો સામાન્ય સાથે વિશેષ જોડાયેલું જ રહે છે. વિશેષ સાથે સામાન્ય હોય તો જ એ વિશેષ યથાર્થ કહેવાય. સામાન્ય વિશેષ એ દ્રવ્ય નું સ્વરૂપ જ છે. સામાન્ય એકલું દ્રવ્ય હોય ને એને પર્યાય ન હોય એમ ન બને તો દ્રવ્ય જ નહીં. અને જ્યાં પર્યાય હોય પર્યાય અધર ન હોય પર્યાયની સાથે દ્રવ્ય હોય જ. એ સામાન્ય વિશેષ ન હોય. દ્રવ્ય હોય ત્યાં પર્યાય હોય, પર્યાય હોય ત્યાં દ્રવ્ય. દર્શન સામાન્ય છે, જ્ઞાન વિશેષ છે. એ દર્શન ને જ્ઞાન બે સાથે જ છે. એકલું સામાન્ય દર્શન હોય ને વિશેષ જ્ઞાન ન હોય તો એ દર્શન સાચું નથી. એકલું વિશેષ હોય ને જો સામાન્ય સાચું ન હોય તો એ વિશેષ છે એ યથાર્થપણાને પામતું નથી. જ્ઞાન ભલે એને કારણ રૂપે કહેવાય પણ એ યથાર્થ ક્યારે કહેવાય? દરેક દ્રષ્ટિ સચિત હોય. એકને ગ્રહણ કરીને ઉઠી જ્ઞાન ચાલી બધું ધ્યાન રાખે. એને આલંબન દ્રવ્યનું જ્ઞાન લીધું છે અને દ્રષ્ટિએ દ્રવ્યનું આલંબન લીધું. આમાં વિશેષ છે ને બધા પડખાવું ધ્યાન રાખે. એકને ગ્રહણ કર્યા વગર આગળ જઈ શકાતું નથી. દ્રષ્ટિ એક ઉપર થંભી છે. ચારે બાજુ વિચારે પણ એકને ગ્રહણ કરવાનું છે. એકને ગ્રહણ કરે તો જ એમાંથી જોરથી આગળ જવાય છે. આમાં દોડ કરે તો આગળ ન જવાય. એકને ગ્રહણ કરે તો જ આગળ જવાય. એટલું શ્રદ્ધાનું બળ આવું જોઈએ તો જ આગળ જવાય. વિશેષ પડખાઓ જેને કરે પણ એક ઉપર દ્રષ્ટિ સાંભળે નહીં તો આગળ ન જવાય. કે આ માર્ગે જ જવાનું છે એટલું કરે છે. એટલે પ્રતિત આવવું જોઈએ તો જ એમાં પગ ઉપર ચાલે. એક ધ્યેય બાંધે કે આ નગરમાં જવું છે ને અહીં જવું છે તો એમાં પગ ચાલે છે. ડામાડોળ કરે આ નગર એમ કેળા કરે તો એની દ્રષ્ટિ એમ સાથે એકને ગ્રહણ કરે છે. દ્રષ્ટિનું બળ એટલે એમ કહેવાય છે. શ્રદ્ધાના બળ વગર આગળ જવાતું નથી. વિશેષ એટલું હોય પણ શ્રદ્ધાનું બળ ન હોય તો આગળ ન જવાય. શ્રદ્ધાની બળની સાથે બધા ફળ ખાવો જોઈએ. તો એને તો આગળ જવું, બધું સાથે જોવું, એ બધું સમજે તો જ આગળ જવાય, બધું પ્રગટ થાય તો જ. લૌકિક માં કે છે ને કે એક ને ગ્રહણ કર્યું હવે એને છોડીશ નહીં. જો આ છોડીશ તો એને વેપાર કરવો છે. આ ધ્યેય આને જ ગ્રહણ, આ રાજાને નક્કી કર્યો કે આ રાજાને, આ રાજા જ છે. હવે એને એના ઉપર એટલી શ્રદ્ધા કરી અને એ પ્રમાણે એનું બધું લક્ષણ થી ઓળખીને એની શ્રદ્ધા રાજા કરે તો એમ કઈ જ્ઞાન ને ઉભો રહ્યો એમ આગળ. આ લક્ષણ રાજાને જોયા પણ એ રાજા છે, બીજું છે, આ છે, તે છે એમ કર્યા કરે રાજાને જોયા. શ્રદ્ધાનું બળ સાથે આ ચેતન રાજા આ જ છે એમ શ્રદ્ધામાં જાણ્યું ને જ્ઞાનમાં નક્કી કર્યું. આ રાજા છે ને આ રાજા નથી એમ બધું નક્કી કર્યું. આ રાજા જે રાજા નથી એના ક્યાં લક્ષણ છે, રાજા છે એના ક્યાં લક્ષણ, એ બધું નક્કી જ્ઞાનમાં કરે છે. આ વિભાવ લક્ષણ છે, આ ચૈતન્ય લક્ષણ છે. ચૈતન્ય લક્ષણ જાણીને એને શ્રદ્ધાનું બળ ને મૂકી દે છે. અને આ આ નથી રાજા ના રાજા છે એમ જ્ઞાન વિવેક કર્યા પુરુષાર્થ તો એની લીનતાનો પુરુષાર્થ એની સાથે ચાલુ થાય. ઓલા જેમ પગલા ભરવા માટે આ રાજાને અનુચરણ કરે છે એમ બધું આ સાથે હોય તો કાર્ય હોય છે.
ત્યાર પેલા આવે છે ટીકાનો ઓલો સાર આવે છે કે અગ્નિ તપ્ત સ્વર્ણ પણ પોતાનું સ્વર્ણ પણ ઉતરે ને એમ નાની પણ કર્મ ઉદય તપ્ત પણ નાની પણ ઉતરતો નથી. અણુમાત્ર રાગ ઈ પણ આત્મામાં એક વિભાવનો અંશ પણ નથી. અણુમાત્ર એનાથી જેને જુદો જાય એ અવિચળ આત્મામાં સ્થિર રહે છે. જ્ઞાની ભેદ જ્ઞાની આત્મા એને સ્થિર રહે છે, શુદ્ધ ઉપયોગ રૂપે પરિણમે છે. વળી બહાર આવે તો ભેદ જ્ઞાની ધારા એને ચાલુ જ રહે છે. એવો જ્ઞાની કે છે એમ સોનું સોના પણ ઉપજતું નથી. સોનું ઉપર ગમે એટલા એના ઘા પડે સોના ઉપર તો એનું સોના પણ છૂટતું નથી. એને ટીપી ટીપીને હરખું કરે સોનાના ઘાટ ગળે તો સોનું જ રહે છે. સોનું કઈ ફરતું નથી, સોનું તો સોનું. એમાં એને પ્રચંડ અગ્નિ એને તપાવું સોના ને તોય સોનું તો સોનું જ રહે છે. કે અગ્નિમાં તપે તો એમ જ્ઞાની છે પણ જ્ઞાની પણ તપતું નથી. મૂળ સ્વભાવ આત્માનો જે છે એ સ્વભાવ જો છૂટે આત્માનું જ્ઞાન હજારો કારણ મળે તો એનો સ્વભાવ છૂટતો નથી. એ મૂળ સ્વભાવ છૂટે તો વસ્તુનો ઉચ્છેદ થાય અને સતનો ઉચ્છેદ થાય. સતનો ઉચ્છેદ થાય તો વસ્તુ જ ન રહે. સતનો અભાવ કોઈ થતો નથી. ગમે એટલા કારણો ગમે અનંત કાળ ગયો નિગોધમાં ગયો ઘણા ભાવો કર્યા તો પણ એ વસ્તુનો ઉચ્છેદ તો કોઈ થતો નથી. ગમે એવા પ્રસંગો ગમે એવા એને ઉદય એવા ગમે એવા ભાવો ધારણ કર્યા તો પણ એના વસ્તુનો ઉછેદ થતો નથી. અને જ્ઞાની જ્ઞાન દશા એની પ્રગટ થઈ તો એ જ્ઞાન દશાને કોઈ બહારનો કોઈ અસર કરી શકતો નથી. એને બહારના ગમે એવા પ્રતિકૂળ પ્રસંગો આવે ગમે એવા પ્રસંગો અનુકૂળ કે પ્રતિકૂળ કોઈમાં ખેંચાતો નથી. એનું જ્ઞાયકની જે પરિણતિ જ્ઞાયક પરિણતિ એની દરેકમાં હાજર જ રહે છે. એમાં એને અનુકૂળતામાં પણ એકત્વ બુદ્ધિ થતી નથી ને પ્રતિકૂળતામાં પણ એકત્વ બુદ્ધિ થતી નથી. એ તો જ્ઞાયક જ રહે છે. એનું જ્ઞાન પણ જ્ઞાયકતા તો છૂટતી જ નથી. બહારના હજારો આચાર્ય કે હજારો કારણો મળે એની પ્રતિકૂળતાને ગમે તેવા પ્રસંગ આખા લોકમાં ફેરફારો થાય તોય પણ એની નાયકની નાયક દશા તો છૂટતી નથી. જ્ઞાની અગ્નિ તપ્ત સુવર્ણ પણ સુવર્ણ પણ તજે નહીં સોનાનું સોના પણ છૂટે નહીં એમ જ્ઞાનની જ્ઞાન દશા છૂટે નહીં એમ એની નાયકતાના વસ્તુ રૂપે છૂટે નહીં ને પ્રગટ રૂપે સાધક દશા પ્રગટ થઈ નાયકતા એને કોઈ જ તોડી શકવા કોઈ નાયકતા જે પ્રગટ થઈ
બહારના હજારો આચાર્ય પછી હજારો કારણો મળે એની પ્રતિકૂળતાના ગમે તેવા પ્રસંગ, આખા લોકમાં ફેરફારો થાય તોય પણ એની નાયક ની નાયક દશા તો છૂટતી નથી. જ્ઞાની
પરમેશ્વર પ્રસાદ રાખનાર.